તારીખ 22/8/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 665 666 અને 667 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 388
શીખવા માટે 500 રૂપિયા આપે, 50 ઉપવાસ કરે તો કામ ન આવે, વાલના લોચ કરે તો ઈકડો ન આવે, પરંતુ ઈકડાના જ્ઞાન વડે ઈકડાનું અજ્ઞાન ટળે. શું મુદ્દો છે એના? જે કામ કરવું છે તે કામ કરવા અર્થે તે કામની વિધિ ઉપયોગી છે. જે કામ કરવું છે તે કામ કરવા અર્થે બીજા કામની વિધિ ઉપયોગી નથી, એ સિદ્ધાંત છે. એમાં દ્રષ્ટાંત ગણિતનો લીધો છે. પહેલો આંકડો ગણિતનો એકડો છે, એ શીખવા માટે એકડાની જ પ્રેક્ટિસ કરવી પડે. એકડો ના આવડતો હોય એને એકડો કેમ લખાય એ જ પ્રેક્ટિસ કરવી પડે. એમાં કોઈ દાન આપી દે તો એકડો આવડે, કોઈ ઉપવાસ કરે તો એકડો આવડે, કોઈ દીક્ષા લે તો એકડો આવડે, એ વિધિ કામમાં આવતી નથી. એ દ્રષ્ટાંત અનુસાર કોઈ 100 રૂપિયાનું દાન કરે, કોઈ અનેક ઉપવાસ કરીને તપ કરે તો પણ ધર્મનો એકડો ન આવડે. દાન અને તપ એનો દ્રષ્ટાંત લીધો છે. દાન અને ઉપવાસ, તન અને ધન બેની વાત લીધી છે. ધર્મના બાને, ધર્મના નામે દાન થી ધર્મ માનવામાં આવે છે અને ઉપવાસ થી ધર્મ માનવામાં આવે છે. પણ શુદ્ધિથી કાંઈ ધર્મની વિધિ નહીં હોવાથી તે ધર્મ થતો નથી. એ કોઈ ધર્મની વિધિ નહીં હોવાથી ધર્મ થતો નથી. એમાં ધર્મ માન્યો છે, દાનમાં અને તપમાં જેને ધર્મ માન્યો છે, એટલે તે પ્રકારનો રાગ અને તે પ્રકારની ક્રિયા, જળની ક્રિયા દાનમાં પૈસાની સ્થળાંતર થવાની, ઉપવાસમાં આહાર આદિના ત્યાગની જે જળની ક્રિયા અને શરીરમાં આહારનું ગ્રહણ ન થતા અસાતાવેદની સહન કરવાની ક્રિયા, તે પ્રકારના રાગની ક્રિયા ગમે તેટલી અસાતાવેદની થાય, હું મારી લીધેલી પ્રતિજ્ઞા અને વ્રત અવશ્ય પૂર્ણ કરીશ એવું મનોબળ હોય છે. ધન, તન અને મન ત્રણેય આવી ગયા. એનાથી ધર્મ કોઈ જુદી ચીજ છે. ધર્મ તો વિદ્રાગ પરિણામ સ્વરૂપ છે. એ વિતરાગ પરિણામમાં સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એ પરિણામમાં ત્રણેય સમાય છે. તેના માટે તો વિતરાગતા કેમ થાય એનું જ્ઞાન કરીને એનું આચરણ કરે. વિતરાગ સ્વરૂપી આત્માનું જ્ઞાન કરીને, વિતરાગ સ્વરૂપી આત્માનું આરાધન કરે, એને એની ઉપાધિતા આવે પરિણામમાં અને વિતરાગતા પ્રગટે તો ધર્મ થાય. એકડો થાય એટલે સમ્યક દર્શન થાય. ધર્મનો એકડો સમ્યક દર્શન છે. એ 100 રૂપિયા દાન દેવાથી કોઈ સમ્યક દર્શન થતું નથી. ગમે તેટલા ઉપવાસ કરી નાખે તો તેથી કાંઈ સમ્યક દર્શન થતું નથી. અરે ગમે એટલા શાસ્ત્રો વાંચી નાખે એટલે કઈ સમ્યક દર્શન થતું નથી. વેપાર ધંધો છોડીને કોઈ ધર્મક્ષેત્રમાં નિવાસ કરે એટલે સમ્યક દર્શન થતું નથી. મહાવિનયમાં જન્મ લે એટલે સમ્યક દર્શન થતું નથી. સમૂહ શરણમાં જાય એટલે સમ્યક દર્શન થતું નથી. તો બધાને થવું જોઈએ. ભૂતકાળમાં થઈ ગયું હોત, ભગવાનના સમૂહ શરણમાં જાય અને ભગવાનના દર્શન પૂજા ભક્તિ કરે માટે સમ્યક દર્શન થતું નથી. સાક્ષાત હોય ને, અન્ય મતમાં તો સાક્ષાત પરમાત્માના દર્શનમાં બધું આવી જાય છે, કૃતકૃત થઈ જાય છે. કે એક વખત ભગવાનના દર્શન થાય એટલે વાત પૂરી થઈ ગઈ એના માટે. અહીંયા કે છે કે અનંત વાર જઈ આવ્યો, સાક્ષાત પરમાત્માના સમૂહ શરણમાં અનંત વાર ગયો, મણિરત્નના દીવાથી અને કલ્પવૃક્ષના ફૂલથી તે ભગવાનની પૂજા કરી. પણ જ્યાં સુધી સમ્યક દર્શન થયું નહીં ને મિથ્યા દર્શન ટળ્યું નહીં તો કઈ થયું? ધર્મનો એકડો થયો નથી. એ બધું ધર્મના એકડામાં આવતું નથી. ભગવાનના દર્શન એ કોઈ ધર્મના એકડામાં આવતું નથી. સાક્ષાત પ્રતિમાની સ્થાપના નહીં. આ હું આ બધી શુભ રાગ અને શુભ યોગની ક્રિયાથી ધર્મ દૂર છે, જુદી ચીજ છે. ધર્મના પરિણામ એ વિલક્ષણ પ્રકારના પરિણામ છે એમ સમજવું જોઈએ. પણ જ્ઞાન કરવાથી સ્વરૂપ સમજાય, ધર્મીનું જ્ઞાન કરવાથી ધર્મીનું અને ધર્મનું બંનેનું સ્વરૂપ સમજાય. એ જ્ઞાન કરવું જોઈએ. જ્ઞાન કરવું જોઈએ એમ વાત આવે ત્યાં શાસ્ત્રનું જે જ્ઞાન, ધારણા જ્ઞાન એને જ્ઞાન માને છે. એ જ્ઞાન તો અમે કરીએ છીએ. અમે ક્યાં બીજાની જેમ બીજી ક્રિયામાં પડ્યા છીએ? અમે તો જ્ઞાનની ક્રિયામાં છીએ. એવા શાસ્ત્ર જ્ઞાનની ક્રિયાને પણ અહીંયા ધર્મનું કારણ માન્યું નથી. પૂરી ધારણા છે. જ્ઞાન સ્વભાવી આત્માનું જ્ઞાન કરવું એમ વાત છે. કેવું જ્ઞાન કરવું? કે જ્ઞાન સ્વભાવી આત્માનું સ્વસંવેદન જ્ઞાન કરવું. એવા જ્ઞાનને આત્મજ્ઞાન કહેવામાં આવ્યું છે. એ આત્મજ્ઞાન છે, તે ધર્મ સ્વરૂપ છે. બાકીનું જ્ઞાન કોઈ જ્ઞાન છે નહીં. જ્ઞાન કરવાથી સ્વરૂપ સમજાય, દયા દાન વ્રતથી શાંતિ અને ધર્મ મળતા નથી. શાંતિ મળતી નથી એમ કહી. ધર્મ ને શાંતિ તો એક સાથે રહે છે. એ કોઈ દયાના પરિણામમાં નથી, દાનના પરિણામમાં નથી, વ્રતના પરિણામમાં નથી, શાસ્ત્ર વાંચવાના રાગના પરિણામમાં નથી. સબ શાસ્ત્ર કે નહીં ધારી એ મત મંડન ખંડન બહુત કીએ. જે બધી બાહ્ય ક્રિયામાં લીધું ને, 24મા વર્ષમાં એક આવી લીધું છે. 24મા વર્ષમાં બધી ક્રિયામાં શાસ્ત્ર જ્ઞાનની ક્રિયા લઈ લીધી છે. સબ શાસ્ત્ર ન કે મન નય ધારીએ, શાસ્ત્રના બધાને હૈયામાં હૃદયમાં સૂક્ષ્મમાં ધારણ કર્યા. આ સાચું છે અને આ ખોટું છે એમ ખંડન મંડન પણ બહુ કર્યું. પણ એનાથી હજી કઈ હાથમાં આવ્યું નહી. દયા દાન વ્રતથી શાંતિ અને ધર્મ મળતા નથી, પરંતુ તેનાથી રહિત મારું ચૈતન્ય નિરાળું છે એવી પ્રતીતિ કરે તેને ધર્મ કહેવામાં આવે છે. પોતાના ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ કરે પોતાના ચૈતન્ય સ્વભાવનો અભેદ અનુભવ કરે, એ અભેદ અનુભવમાં પ્રતીતિ ઉપજે છે, ત્યારે એને ધર્મ થાય છે. ત્યાં સુધી ધર્મ થતો નથી. ધર્મના દિવસો આવશે, કાલથી આ સંપ્રદાયના છે ને 8 દિવસ પછી આ સંપ્રદાયના છે. સંપ્રદાયની રીતે બધું કરવામાં આવે, એમાં ધર્મની આરાધના શું ચીજ છે એ વસ્તુ લુપ્ત પ્રાય જોવામાં આવે છે, લોપાઈ ગઈ છે. બધી વસ્તુ ધર્મ વસ્તુ તો
લોપાઈ ગઈ,
લોક થઈ ગયો છે એવું જોવામાં આવે છે. ધર્મ શું ચીજ છે એ બધી ખબર નથી. ખબર નથી તો કરે ક્યાંથી? જેની સમજણ નથી, સમજીને જેનો સ્વીકાર નથી, આ તો આટલા તબક્કા પડે છે. એની સમજણ થાય, સમજણમાં એ સ્વીકાર થાય કે આમ જ સત્ય છે, આથી બીજી રીતે કોઈ સત્યનું સ્વરૂપ નથી, ત્યાર પછી એનો પ્રયોગ થાય. એ પ્રયોગના કાળમાં જે પુરુષાર્થ થાય, એ પુરુષાર્થ કોઈ અપૂર્વ તબક્કાને પ્રાપ્ત કરે એટલો ઉગ્ર થાય, ત્યારે એને પહેલો ઈકડો એટલે સમીર દર્શન રૂપી ધર્મ થાય. ત્યાં સુધી તો ધર્મ થવાનો સવાલ
નથી.
મૂળ સમજણ ન મળે, સ્વીકારની વાત આગળ રહી, પ્રયોગની વાત તો હોય ક્યાંથી, અને ધર્મ થવાનું તો બહુ છેટું પડી જાય છે. ધર્મ ન થાય તો કાંઈ નહીં, પણ એટલો સુભાવ તો થાય છે, આમ કરીને સંતોષ માને છે. ભાઈ એ તો તે અનંત વાર કર્યું, હવે આ મનુષ્ય ભાવ પ્રાપ્ત કરીને કાંઈ અપૂર્વ કરવું છે કે પૂરવાનું પૂરું કરવું છે? અત્યારે તો આજકાલ અપૂર્વ શબ્દ બહુ મફતનો થઈ ગયો છે. કોઈ પણ કાર્ય થાય તો અપૂર્વ કર્યું, બસ અપૂર્વ પૂજા કરી, અપૂર્વ ભક્તિ કરી, અપૂર્વ તપશ્ચર્યા કરી, બધું અપૂર્વ અપૂર્વ રગડે, અપૂર્વ શબ્દ મફતનો થઈ ગયો, અપૂર્વ ફંક્શન થઈ ગયું. અપૂર્વ ભક્તિ નો કાર્યક્રમ એમ લખે છે, પણ અપૂર્વ ક્યાંથી? કેટલી વાર કર્યો? આ ભમાયા ને અનેક વાર કર્યો. અપૂર્વ ક્યાંથી થઈ ગયું? બધું અપૂર્વ શબ્દ એવો, પૂર્વ નહીં, પૂર્વે નહીં કર્યું એનું નામ અપૂર્વ થાય. આ પૂજા ભક્તિ દયા દાન વ્રત ઉપવાસ શાસ્ત્ર સ્વાધ્યાય એ બધાના રાગની મુખ્યતામાં રાગને રગડી રગડીને રાગમાં તન્મય થઈને અનંત વાર કર્યા છે. અત્યારે કરે છે એના કરતા પણ ઊંચી કક્ષાના અનંત વાર કર્યા છે. આ તો અપૂર્વ કઈ નથી, પણ આના કરતા ઊંચી કક્ષાના અનંત વાર કર્યા છે. અને હું 9મી ગ્રેવક સુધી ગયો છો, પીઠ ભાવે શબ્દો નો તો કઈ હવે વાંધો નથી, એમને એમ લગાડે જ રાખે. ગમે તે શબ્દ શાસ્ત્ર ના મળે એટલે ચાલુ ભાષાથી કઈક જુદા શબ્દો છે ને એની કઈક છાપ પડશે. બસ આ એક લોક દ્રષ્ટિની અંદર પરિણામ ઉભા થાય છે કે લોકમાં લોકોમાં કઈક આની છાપ પડશે, કઈક જુદી છાપ પડશે. એ લોક દ્રષ્ટિ અંદર જેને શ્રીમદજીએ ઝેર દ્રષ્ટિ કહે છે. લોક દ્રષ્ટિમાં લોકોની સમક્ષ વિશિષ્ટતાનું, કોઈ પણ પ્રકારની વિશિષ્ટતાનું પ્રદર્શન કરવાનો ભાવ, રાગ એવો રાગ ભાવ એ આત્માના માટે આરાધન કરવા માટે ઝેર છે. આમ છે લોકોમાં એમ થાય કે ઘણા માણસો ધર્મ કરવા માટે ઝાઝા ભેગા થાય તો ઘણી પ્રભાવ ના થાય એમ છે. કઈ સંખ્યાથી પ્રભાવનાનું બળ નક્કી થતું છે? સંખ્યા ઉપર જેની દ્રષ્ટિ છે, સંખ્યાને જે મુખ્યતા આપે છે, એને લોક દ્રષ્ટિ તીવ્ર થઈ ગઈ છે. આ પ્રકાર આવે છે, એને લોક દ્રષ્ટિ થઈ ગઈ છે. વધારે પોતાના આત્મામાં સ્વભાવ પ્રત્યે પોતે આરાધનમાં આગળ વધે, એમાં કોઈની સાથે શું નિસ્બત છે? જેમ કોઈ મરી જાય છે તો કોઈની સાથે નિસ્બત રાખે છે, ને કાંઈ નહીં. આટલું બધું આખી જિંદગી હાડ હાડ થયો, હેરાન થઈ ગયો, પાર વગરનો ઉચે મરી ગયો, અને બધું હરખું કર્યું, પછી છેલ્લે કાંઈ સંબંધ નહીં. એવું બધું કર્યું હોય તો લોકો અહીંથી વખાણ કરે, શોક સ્વભાવો ભરે, કુટુંબ પરિવાર બધું સરખું કરે, ને ક્રિયાઓ કરવી હોય સારી કરે, એમાં એને શું ડાલ્યા થયા? વિયોગ્યો એને કાંઈ લેવા દેવા નથી, એને કાંઈ સંબંધ ખરો? કાંઈ ક્યાં કાંઈક પહોંચતું હશે ત્યાં કાંઈ, એને કાંઈ લેવા દેવા નથી. જેમ મરે એકલો, એમ જન્મે એકલો, પુણ્ય પાપ કરે એકલો, એના ફળને ભોગવે એકલો, એમ ધર્મ પામે તો એકલો, ને મોક્ષમાં જાય તો
એકલો.
પદુનંદી પંચનિષ્ઠિમાં એકત્વ પંચાશત નામનો અધિકાર છે. કેટલા શ્લોક લખ્યા છે? 65 શ્લોક એકત્વ અધિકાર. એકલો એકલો છું, તારું એકત્વ સ્વરૂપ છે, સર્વથી ભિન્ન તારું સ્વરૂપ છે. આ દેહાદિથી પણ તારું ભિન્ન સ્વરૂપ છે, રાગાદિથી તારું ભિન્ન સ્વરૂપ છે. એવા તારા એકત્વને સ્વીકાર કર. અનેકને સાથે લેતા અનેક સંબંધીનો રાગ તને મૂંઝવીને મારી નાખશે, ભાવમરણ કરાવશે ને દ્રવ્યમરણ કરાવશે. એ આત્માની દ્રષ્ટિ છે, એકત્વની દ્રષ્ટિ તે આત્માની દ્રષ્ટિ છે, તે અલૌકિક દ્રષ્ટિ છે. અલૌકિક કેમ? કહી કે કોઈ લોકમાં એવી દ્રષ્ટિ જગતના પ્રાણીઓને, સંસારી જીવોને જોવામાં આવતી
નથી.
એનાથી વિલક્ષણ પ્રકારની જુદી રીતની આ દ્રષ્ટિ છે, એમ કહીને એને અલૌકિક કહે છે. લોકમાં નથી તેથી અલૌકિક કહે છે. લોક રૂઢિથી બહાર ધર્મની ચીજ છે, એમ કેમ? લોક રૂઢિમાં એ નથી. ધર્મ રૂઢિ રીત રિવાજ એ કોઈ ધર્મ શું કહે છે કે એ બધી ક્રિયા અને ક્રિયાના રાગ થી રહીત મારું ચૈતન્ય નિરાળું છે. એવું મારું ચૈતન્ય એકનું છે એવી પ્રતીતિ કરે, અંતરમાં એવી પોતાના નિજ સ્વરૂપની પ્રતીતિ કરે, અનુભવ પ્રતીત અનુભવીને પ્રતીતિ કરે, તેને ધર્મ કહે છે. તેને પરમાર્થ સંકિત કહેવામાં આવે છે. અનુભવ લક્ષ પ્રતીત વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થ સંકિત. સમ્યક દર્શન નહીં પરમાર્થ, નિશ્ચય સમ્યક દર્શન, વાસ્તવિક સમ્યક દર્શન ની વ્યાખ્યા છે. અને તેના વિના સુખ થાય નહીં. આ સુખના માટે અનાદિથી તારો પ્રયત્ન છે, સર્વ પ્રકારનો જીવનો પ્રયત્ન સુખ માટે છે. એ સુખ સમ્યક દર્શન ને ધર્મ પ્રાપ્ત થતા થાય છે. બીજી કોઈ રીતે કોઈને ત્રણ કાળમાં સુખ થતું નથી, ક્યાંય સુખ મળતો
નથી.
ભલે ઉપવાસ કરીને સુકાઈ જાય, શરીરને સુકવી નાખે, કે ગમે તે પ્રકારે રાગ ને રગડી નાખે પણ એથી કઈ સુખ થાય
નહી.
સ્પષ્ટ કર્યું છે. લોકોની ધર્મની રૂઢિથી ધર્મ કોઈ જુદી ચીજ છે એ વસ્તુ સ્પષ્ટ કરી છે. કિંમત આપી દીધી હોય તો કઠણ પડે છે. બહુ કિંમત માની હોય એવી એવા રાગમાન એવી ક્રિયાને ઘણું મહત્વ આપ્યું હોય તો આ વિષયને કઠણ પડે છે. એ માનસિક પરિસ્થિતિ એનો વિષય થયો. એવી રીતે માનસિક સ્થિતિ ઘડાણી ન હોય એને કઈ કઠણ પડતું નથી. છસો ને 66. જેમ દાગીનો વીચી નાખ્યા પછી તેને સાચવવાની ફિકર નથી તેમ જ્ઞાનીને શરીર મન વાણી રાજ પૈસા વગેરેનું સ્વામિત્વ ઉડી ગયું છે તેથી તેને ફિકર નામ સાવધાની નથી. ફિકર શબ્દ વાપર્યો છે. ફિકર કહો કે સાવધાની કહો, સાવધાની કાર્યાન્વિત થાય છે સંભાળે ત્યારે સાવધાની છે એમ નથી. ફિકર સદાય ચાલુ રહે એનું નામ સાવધાની સદાય ચાલુ રહે છે. જેની ફિકર ચાલુ રહે છે એની સાવધાની સદાય ચાલુ રહે છે. નાની ફિકર ચિંતા રહી છે આમ તેમ છે. શું એને એવું કર્યું કે જેથી એને ફિકર ચિંતા નથી આ જોવાનું? એવું શું કર્યું કે જેને લઈને એને ફિકર ચિંતા નથી? કે એને એ કર્યું કે બધું વેચી માર્યું. જેમ દાગીનો વેચી મારે છે જરૂર પડે પૈસાની, ઘરમાં બહુ રાગથી મનપસંદ ઘાટનો દાગીનો ઘડાવે ત્યારે તો આમે ઘડાઈના પૈસા તો દેવા છે, પછી શા માટે આપણી પસંદગીનો નહીં કરાવો? એ દાગીનો વેચે જરૂર પડે ત્યારે. એટલા રાગથી બનાવ્યો હોય ને, કેટલા વર્ષ સાચવો હોય ને, એટલા વર્ષ પહેર્યો હોય, પછી રાગ છૂટી જાય એનો કે હા વેચી નાખે એટલે ખલાસ થઈ ગયા. એવું શું છે કે આટલા વર્ષથી જે ચીજનો રાગ લંબાણો ને જે ચીજને રાગમાં પંપાળી પંપાળી હાચવી હાચવી ને સાવધાની કરી કરીને રાખે, દાગીનો સાવધાનીથી રાખે કે નહીં? કે રેડો મૂકે
સાવધાની,
રમકડું રેડું પીડ્યું હોય એમ એટલું બધું કર્યા પછી તે વેચી નાખે એ ભેગો એક સેકન્ડમાં એને એનો રાગ તૂટી જાય કે હા એનો રાગ એને ન રહે? દાગીનો વેચો હોય, મકાન વેચવું હોય, મોટર વેચી હોય, ગમે એવી કિંમતી વેચી નાખી એટલે ખલાસ, એની નજર બદલાઈ જાય છે. જે નજરે વેચા પહેલા જોતો હતો એ નજરે વેચા પછી જોતો નથી. કેટલા વર્ષ મમતા સેવી હોય તો એને વેચી નાખ્યા પછી કેટલા વર્ષ સુધી એનો રાગ તોડતા વાર લાગે કે કાંઈ નહીં? વેચી નાખવાની એક ક્રિયા એવી છે કે જેમાંથી સ્વામિત્વ ઉઠાવી લેવામાં આવે છે. આ ચીજ મારી માલિકીની નહીં, એમાં કાંઈ થાય તો મારે નફા નુકસાન સાથે કાંઈ લેવા દેવા નથી. વર્ષો સુધી ભાગીદારી કરી હોય, ભાગીદારી છોડી છૂટા થવાનો દસ્તાવેજ થઈ સિક્કા કરી નાખ્યા, વહેંચણી કરી લીધી, જે પૈસા વગેરે વહેંચવું એ વહેંચણી કરી લીધી, પછી ભાગીદાર દિવાળું કાઢે તો કઈ દુઃખ ન થાય ને? કે 50-50 વર્ષ સુધી જેટલો ધંધો કર્યો હારે રહીને હવે આમાં ખોટ ગઈ કે કઈ લેવા કે? કારણ શું છે આટલું બધું? 50 વર્ષનો સુગંધ ઘડીકમાં છૂટી જાય છે કે હા સ્વામી તો છૂટે તો છૂટે છે, આ તો સર્વના અનુભવના વિષયો છે. બસ આટલી જ વાત અહીંયા છે કે ભલે તે અનાદિથી શરીરનો રાગ કર્યો છે, અનાદિથી શરીરને પ્રાપ્ત સંયોગો જેને નોકર્મ કહેવામાં આવે છે એના વ્યવહારે ગણાય છે, કે આ રૂપિયા એના, આ આબરૂ એની, આ મકાન એના, આ પરિવાર એનો, અનાદિથી કરતો આવ્યો છે, શરીરનું એકત્વ અને બીજા સંયોગોની સાથે મમતા કરતો આવ્યો છે, એ કેટલી વારમાં છૂટે? અનંતકાળની મમતા કેટલી વારમાં છૂટે કે એક ક્ષણમાં છૂટે? વેચી મારવું જોઈએ, બીજું કઈ છે? વેચી નાખ્યું છે જ્ઞાનીઓએ, વેચી નાખ્યું છે કુટુંબ પરિવારને, વેચી નાખ્યો છે મનવાણીને, વેચી નાખ્યા છે પૈસાને, વેચી નાખ્યો છે શરીરને, વેચી નાખ્યું છે. આમ છે કે આ મારા નથી ને પારકા પતી ગયો, પણ જોવું જોયું આ શરીરની સામે જોઈને નક્કી કરવું જોઈએ કે આમાં પારકું છે કે મારું છે. પરિવારના સભ્યની સામે, દીકરા દીકરી પત્ની પતિ જે કાંઈ હોય એની સામે જોઈને નક્કી કરવું પડે કે આ મારું દેખાય છે કે પારકું દેખાય છે. પ્રયોગ તો કરવો જોઈએ કે જોયા વિના પ્રયોગ કેમ થશે? અવલોકનનો જ પ્રયોગ છે આ તો. એ બધું જેને પારકું થયું છે એને એની ફિકર નથી, કોઈ પારકાની ફિકર કરતા નથી, પોતાનું માને એની જ ફિકર કરે છે. સીધી વાત છે. આ વિશે નિર્જરાધિકારમાં તો બહુ લીધો છે, સમયસારના નિર્જરાધિકારમાં મુકુંદાચાર્ય દેવ ને અમૃતચંદ્રાચાર્ય દેવે બહુ વિસ્તારથી પેંખી પેંખીને એ વાત લીધી છે. જ્ઞાનીને પરિગ્રહ નથી એ બોલ શરૂ કર્યા છે. 209-10 ગાથાથી વિશે ચાલ્યું છે. પહેલો બોલ લીધો છે જ્ઞાનીને પુણ્યનો પરિગ્રહ નથી, આ પહેલો બોલ લીધો છે. જ્ઞાની પુણ્યભાવનો પરિગ્રહ કરતો નથી, એટલે કે પુણ્યના રાગમાં મમત્વ કરતા નથી એને પારકો જાણે છે. પેલો ભૂલ નહીંથી શરૂ કર્યો છે, નિર્જરાનો અધિકાર છે ને. પછી પાપની વાત પછી લીધી છે, જ્ઞાનીને પાપનો પણ પરિગ્રહ નથી. અસ્થિરતાને વશ, મોક્ષ માર્ગીને પણ ચારિત્ર દોષને લઈને આસક્તિના પરિણામ થાય તો પણ એ આસક્તિના પરિણામ પાપ છે એમ કહેવું છે. તો પણ એ પાપના પરિણામનો પરિગ્રહ જ્ઞાનીને નથી, એનાથી ભેદ જ્ઞાન કરે છે. અથવા એનાથી ભિન્નપણે ભેદ જ્ઞાનમાં વર્તે જ છે, વર્તી જ રહ્યા છે ભિન્નપણે. ને ત્રીજો બોલ લીધો છે આહારનો, ને ચોથો લીધો છે પાણીનો.
બરોબર,
આ શરીરને ટકવાના સાધનો આહાર ને પાણી. આહારનો પરિગ્રહ નથી, પાણીનો પરિગ્રહ નથી. પછી કહ્યું છે બધા બોલામાં લઈ લેવા ટીકામાં. પછી કામ, ક્રોધ, માન, માયા, લોભ, પાંચ ઇન્દ્રિય, 5, 4, 9 ને બાકીના કષાય ને નો કષાયથી માંડીને 16 સૂત્ર કરવા, 16 બોલ લીધા છે. 16 ભેદથી વિચારવું. શું કહે છે કે તેમ જ્ઞાનીને શરીરનું સ્વામિત્વ ઉડી ગયું છે, મનનું સ્વામિત્વ ઉડી ગયું છે, વાણીનું સ્વામિત્વ ઉડી ગયું છે. ઉપદેશ કરે, વ્યાખ્યાન આપે તો મેં આમ કહ્યું છે, મારું આવું કથન છે, મારું વિધાન ફરે નહીં, એ વાત જ્ઞાનીને હોતી નથી. કથન જ મારું નથી, પછી ફરવા ફર નો ફરવા રે મારે લેવા દેવા નથી. વાણી છે એ પૂદગળની રચના છે ને મારી રચના નથી. સ્વયં ઉત્પન્ન થાય છે કા શબ્દ વર્ગણામાંથી એ સ્વયં પરિણમે છે, કોઈ આત્મા એને પરિણમાવે કે ન પરિણમાવે એ પ્રશ્ન રહેતો નથી. દિવ્ય ધ્વનિ પણ સ્વયં થાય છે, એમાં કોઈ આત્માનો અધિકાર નથી. મેળવો છે કે સર્વજ્ઞ સિવાય દિવ્ય ધ્વનિ થાય નહીં. કોઈ પણ આત્મા સર્વજ્ઞ થાય તીર્થંકરોને તો હોય જ છે, સામાન્ય કેવળીમાંથી પણ કોઈને કોઈને વાણીનો યોગ થાય છે તો દિવ્ય ધ્વનિ છૂટે છે, ધર્મસભા રચાય છે, એવું બધું થાય છે. ત્યાં પણ દેવો જ રચે છે,
બરોબર,
સર્વજ્ઞ થઈ ગયા છે ને, એ પ્રકારના પુણ્ય હોય તો એવું બને છે. એ દિવ્ય ધ્વનિ છે એમાં કોઈ આત્માનો અધિકાર નથી, ભગવાનનો કે નહીં, ખુદ ભગવાનનો નથી. ગણધર દેવ આવ્યા ત્યારે વાણી છૂટી, મહાવીર ભગવાનને 66 દિવસ સુધી વાણીની વર્ષા ન થઈ. ગણધર ભગવાનનો અધિકાર ખરો કે નહીં? ભગવાનની વાણી ઉપર ભગવાનનો અધિકાર નહીં, અને ગણધર ભગવાનનો અધિકાર થાપવો છે. એ જડ ચીજ છે, એમાં ચેતનનો અધિકાર નથી. સીધી વાત છે, જળ જળ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. આમ હોવા છતાં આ શ્રીમદજી પદરે ચાલી, આમ હોવા છતાં અચેતનમાં પોતાપણું કર્યું અને અશુદ્ધતા ઊભી કરી. પોતે અશુદ્ધતા ઉત્પન્ન કરે ત્યારે અશુદ્ધતાનું નિમિત્ત છે, નહીતર જ્ઞાનમાં જ નહીં પણ એ જ્ઞાનનું નિમિત્ત થાય છે. આમ છે, ભિન્ન જ્ઞાનમાં નહીં પણ એ જ્ઞાનનું નિમિત્ત થાય છે. હવે નિમિત્ત કઈ રીતે થવું એ પોતાના ભાવ ઉપર, ઉપાદાન ઉપર આધાર છે, નિમિત્ત ઉપર નહીં. આમ છે, મનવચન કાયાની ક્રિયાથી જેણે ધર્મ કે ધર્મનું કારણ માન્યું હોય, જે અમે ચોખ્ખો ધર્મ નથી માનતા પણ આવી ક્રિયાઓ ધર્મનું કારણ છે, પહેલે પગથિયે કરવી જોઈએ છે, પછી બીજે પગથિયે ધર્મ થાય છે. નારકીમાં કેવી રીતે કરતો હશે? પહેલું પગથિયું ક્યાં? નહીં, ત્રી ઇંચમાં કે નહીં? દેવલોકમાં કે નહીં? આયા મનુષ્યમાં તને કઈક સમજણ થઈ તો સમજણને અવળે પાટે ચડાવી, જે રાગ છોડવા માટે ઉપદેશ છે એ રાગને પકડવા માટેનો પ્રયત્ન થાય તો રસ્તો ઊંધો થઈ જાય, બદલાઈ જાય આખો માર્ગ, ના બદલે ઉમાર્ગે ચડવાનું થઈ જાય. તેથી જ્ઞાનીને ફિકર નથી, જ્ઞાનીને સંયોગોની ફિકર નથી. હમણાં એક પ્રશ્ન ચાલ્યો હતો, સંયોગોની ફિકર ન કરે અને સંયોગોમાં ફિકર ન કરે એટલે બેદરકારી આવી જાય, આ બેદરકારી આવી જતા નુકસાન થઈ જાય તો? એવો એક પત્ર ચાલ્યો છે સુભાગભાઈ અને સુમિતજી વચ્ચે કે તો પરમાત્માની કૃપા થઈ છે એમ માનવું, શું નુકસાન થાય તો શું સમજવું? કે પરમાત્માની કૃપા થઈ છે અને પરમાત્માએ ચાઈને કરીને ચાઈને આ પ્રતિકૂળતા મોકલી છે એમ સમજવું. ઠીક, આ કાળમાં મુમુક્ષુને ઉપર એવી કૃપા જો ન થાય પરમાત્માની તો હજી પરમાત્માની મહેરબાની થઈ નથી એમ માનવું, એવું બધું લખ્યું છે. ઘણા સગવડ પાછળ અનુકૂળતા પાછળ દોડે છે. જ્ઞાની એમ કહેશે કે તું દોડે છે એ ઊંધી દિશા છે, આ તને પ્રતિકૂળતા આવે ને તો ભગવાનની કૃપાથી મળજે. કેમ કે સંસારનું સ્વરૂપ સ્પષ્ટપણે સમજવાનો ને વિચારવાનો ને અનુભવ કરવાનો તને એ પ્રસંગ મળશે. અનુકૂળતામાં તો તું રાગમાં એવો લપટાઈ જાય કે તને સાચી ખબર પડશે કોણ મારા છે ને કોણ મારા નથી, એ તને પ્રતિકૂળતામાં સમજણ પડશે.
બરોબર.
રોગ આવશે ત્યારે તું વિચારી શકીશ કે આ શરીર મારી ઈચ્છા પ્રમાણે વર્તતું નથી, આ શરીરના પરમાણુ મારા ખરા કે નહીં, કે તારા હોય તો તારી ઈચ્છા પ્રમાણે ચાલે, પણ એક રજકણ તારી ઈચ્છા પ્રમાણે ચાલતો નથી, પરિણમતો નથી, ચાલતો નથી, એટલે પરિણમતો નથી. તને રાગ નો રસ આવે છે, એમાં તને મીઠાશ આવે છે, એ મીઠાશ ઝેર છે એની તને ખબર રહેતી નથી. આમ વિતરાગ માર્ગ કોઈ વિલક્ષણ પ્રકારે છે. અજ્ઞાનીને તેનું સ્વામિત્વ વર્તે છે, ફેર એટલો છે કે અજ્ઞાન દશામાં શરીર મન વાણી રાજ પૈસા આબરૂ કુટુંબ પરિવારથી માંડીને અનેક પદાર્થો ઉપર ધણી પતું થાય છે કે આ મારા છે, મારા અધિકારમાં છે. આ દલીલ એવી કરે છે, પણ પોતાનું બેંક બેલેન્સ હોય ત્યાં પોતાની સહી ચાલે છે, બીજાને નથી ચાલતી. પછી ઓફ થઈ જાય તો ચલાવે સહી, પડી રહે કે મળે, તે વારસા સર્ટિફિકેટ મેળવી દઈએ એટલે એની સહી બે ની કઈ જરૂર નહીં. સહી કરવા વાળો છે એને ક્યાંથી સહી કરે?
એનો તો કેવો આપણે બીજાને નથી બતાવતો.
વારસા સર્ટિફિકેટ કાઢી દો ભાઈ, ઠીક. એનો અધિકાર હતો ને, કે અધિકાર હતો જ નહીં, માયનો હતો, ખરેખર હતો
નહીં. વાત આપણી સાચી લાગે છે, પણ સ્વામી તો છૂટતું નથી, બધું સાચું, શરીર મારું નથી, મારા નથી, ક્યાં અટક્યો?
વાત સાચી, એ સાચું નથી. એમાં કોપડો ઉખેડે તો
કાઢવાનું છે, રસ્તે કરવું
છે, પુલ ખુલ્લી થાય એમ છે. કે જીવ ઉપર ઉપરથી માને છે એને માન્યું, પણ જ્યાં સ્વામિત્વ કરે છે ત્યાં એની માન્યતાની તપાસ પણ કરતો નથી. જ્યાં એને સ્વામિત્વ થાય છે ત્યાં મેં માન્યતાથી વિરુદ્ધ કરી કે ન કરી બધું વિસ્મૃત કરી જાય, જરાય સાવધાની નથી. પોતે જે માન્યું છે એ વિષયની સાવધાની કેટલી, આ સવાલ છે. કે બસ કલાક સ્વાધ્યાય કર્યો, ભાંગો પીતો કલાક, એ ખરખો નહીં પાછો, થોડુંક વહેલું થાય, થોડુંક મોડું થઈ જાય, કાંઈક થઈ જાય, હે તો માની લીધું કે ના અમે તો આ જ માનીએ છીએ, અમે કાંઈ બીજું માનતા નથી. માનવામાં ફેર છે. માન્યું ત્યારે કે પ્રસંગે પણ એની સાવધાની રહે ત્યારે. બારમાં જેનું મહત્વ પૈસા વગેરેનું કર્યું છે એની કેમ સાવધાની સર્વ પ્રસંગ મારીએ છે? એ તો ઊંઘમાં શરીરની સાવધાની રહીએ છે, કે છે ને ઊંઘમાં મચ્છર આવે તો હટાવે છે માણસ, ઊંઘની અંદર પણ મચ્છર આવે તો ઊંઘતા ઊંઘતા એ હાથ આમ થઈ જાય છે, એટલી શરીરની સાવધાની છે. તો પછી એ શરીરને મારું માન્યું છે એને અનુસરીને એ ક્રિયા થાય છે સાવધાની. એમ જે તે આત્મામાં પોતાપણું માન્યું છે અને આત્મા સિવાય સર્વ સમસ્ત પર પદાર્થોમાં પોતાપણું માન્યું નથી તો ત્યાં સાવધાની આવે ત્યારે માન્યું ગણવું કે સાવધાની ન આવે તો માન્યું ગણવું? માયલું જ નથી,
વિપરીત
સાવધાનીમાં એને ખરેખર આત્મામાં સાવધાની છે એ વાત માની. છસો ને 67 નંબર નું બોલ છે, ત્યાંથી થોડાક બોલ છે. પરમાર્થ વચનિકા બનારસીદાસન છે ને, પરમાર્થ વચનિકા એ પણ મોક્ષ માર્ગ પ્રકાશક પાછળ આપણે છાપ્યું છે. 672 સુધીના બોલ પરમાર્થ વચનિકાના છે. આગમ અધ્યાત્મ નો વિષય ચર્ચો છે એમને બનારસીદાસ. કેટલા પ્રકાર છે બધા ઉપદેશની અંદર, કથનોની અંદર કેવા કેવા પ્રકાર છે એ બધું હિતને હિત બુદ્ધિએ સમજવું જોઈએ. આગમ શું છે, અધ્યાત્મ શું છે, નિશ્ચય શું છે, વ્યવહાર શું છે, સિદ્ધાંત શું છે, ઉપદેશ શું છે, એ બધા જુદા જુદા એના વિભાગ છે. બરાબર ખ્યાલ માટે લેવા
જોઈએ.
આગમનો આશ્રય અનંત પુદ્ગલ કર્મો છે, અને અધ્યાત્મનો આશ્રય આત્મા એક છે. અહીં તો આગમથી પારંગત થાય એટલે એની વાંહે ચકરી ખાઈ ખાઈને જીવો પડે છે. અરે ભાઈ, તો આગમના અભ્યાસી છે, શાસ્ત્રોના અભ્યાસી છે, ઘણા આગમો વાંચ્યા છે, ઘણું જ્ઞાન છે. આ બનારસીદાસજીની વ્યાખ્યાનો ગુરુદેવનો એના ઉપરનું પ્રવચન કે આગમનો આશ્રય અનંતા ઉદ્ગળ કર્મો છે. ઠીક, કહેવાની જરૂર નથી કે બીજા બધા પરિણામનો આશ્રય અનંત પુદ્ગલ કર્મો છે. આ આગમ એટલે જૈન આગમ લીધા છે, એ કોઈ બીજાના અન્ય મતીના કુશાસ્ત્રોની તો વાત જ નથી. જેમાં ઊંધા સિદ્ધાંતો છે એ તો બધા કુશાસ્ત્રો છે. જે રાગ વૃદ્ધિના કારણો થાય, રાગથી ધર્મ મનાવીને રાગ વૃદ્ધિના કારણો થાય, શરીરાદિની ક્રિયાથી ધર્મ મનાવીને શરીર પ્રત્યેના મમત્વના રાગના કારણો થાય, એ તો બધા શાસ્ત્રો સત્શાસ્ત્રો જ નથી. એ તો બધા મિથ્યાત્વીઓના રચાયેલા મિથ્યા સિદ્ધાંતો છે અને આત્માને અત્યંત અત્યંત નુકસાન કરનારા છે, આત્માનું ગુરુ કરનારા છે. એને તો શાસ્ત્રો કહેતા જ નથી. પણ જેમાં પદાર્થનું સ્વરૂપ દ્રવ્યગુણ પર્યાયથી ઉત્પાદની ધ્રુવથી ગુણગુણી ભેદથી છ દ્રવ્યનું સ્વરૂપ વગેરે બરાબર નિરૂપણ કર્યું હોય, એવી વસ્તુ વ્યવસ્થાનું જ્યાં ચોખ્ખું સ્પષ્ટ વર્ણન હોય, વિપરીત ન હોય, સર્વ પદાર્થોની ભિન્નતાનું વર્ણન હોય, એનો આશ્રય કરે જીવ, આશ્રય કરતા તો ત્યાં જ્ઞાન નો પર્યાય જાય છે. ત્યાં કે અનંત પુદ્ગળો નો એ આશ્રય કરે છે. કોનો આશ્રય કરે છે? પુદ્ગળો નો આશ્રય કરે છે. એમાં આત્માનો આશ્રય કરતા આમ લઈ લીધું છે. પુદ્ગળ કર્મ ના ઉદય માં જોડાય છે. શું કે ઉદય ભાવ છે જીવ, ઉદય ભાવમાં ઉદ્ગળ કર્મોના પરમાણુ જે અનંત ઉદયમાં આવે છે એમાં જોડાય છે. અસંખ્ય સમયનો ઉપયોગ છે. એક એક સમયમાં જે કર્મના પરમાણુ ઉદયમાં આવે છે કેટલા છે, અસંખ્ય સમયમાં કેટલા છે. અનંત પરમાણુઓનો કર્મનો આ ઉદ્ગળ કર્મનો આશ્રય છે. તું આગમ જ્ઞાન થાય એટલે માની લઈશ નહીં કે આમાં કઈ ધર્મ થઈ ગયો. હજી તો પુદ્ગળ કર્મ નો આશ્રય થયો છે. આજ સુધી તો હજી પુદ્ગળ કર્મ નો આશ્રય છે. બોલો, ઘણી વાતો આવી છે આમાં, કેટલી વાર ભીન ભીન પડખાની ઘણી વાતો સંભળાઈ ગઈ છે. આગમનો આશ્રય અનંતા પુદ્ગળ કર્મો છે અને અધ્યાત્મનો આશ્રય આત્મા એક છે. અધ્યાત્મનો વ્યુત્પત્તિ અર્થ જેવો છે, શબ્દાર્થ જેવો છે, અધિવત્તા આત્મ, અધિવત્તા આય વત્તા આત્મ એને અધ્યાત્મ કહે છે. અધિવત્તા અય વત્તા આત્મ, અય એટલે આવવું, આત્માના આધારે જે પરિણામનું આવવું થાય એને અધ્યાત્મ કહીએ. એને છોડીને કોઈ પણ પ્રકારે પરિણામનું જવું એને આગમ કહીએ. કર્મની ક્રિયા જે માને છે એમાં કે કોઈ ક્રિયા કરે, કોઈ શાસ્ત્ર વાંચે, કોઈ બીજી ક્રિયા કરે, એ બધું આગમ આગમિક ક્રિયા છે. અધ્યાત્મ સિવાયની ક્રિયાને આગમિક કહીએ. આ આધ્યાત્મિક ક્રિયાને આગમિક ક્રિયા આગમ અનુસાર કરે. ભગવાનના જે શાસ્ત્રો છે એની અંદર જે વ્યવહાર નો વિષય ચાલ્યો છે, આવો વ્યવહાર આ ગુણ સ્થાને, આવો વ્યવહાર હોય આ ગુણ સ્થાને, આવો વ્યવહાર હોય આ ગુણ સ્થાને, આવો વ્યવહાર હોય, આગમ અનુસારની ક્રિયા તે આગમી ક્રિયા અને આત્માના આધારે પરિણામની ક્રિયા તે આધ્યાત્મિક ક્રિયા. આમ એ બે ક્રિયામાં આધ્યાત્મિક ક્રિયાનો આશ્રય આત્મા શુદ્ધ પરમાત્મા છે અને આગમિક ક્રિયાનો આધાર અનંત પુદ્ગળ કરવો છે, એની કોઈ કિંમત નથી. તે બંનેનું સ્વરૂપ સર્વથા પ્રકારે તો કેવળી ગમ્ય છે, એનો એટલો બધો વિસ્તાર છે, એટલા બધા એના અનેક ભેદો છે, અસંખ્ય પ્રકારના બંનેના એક એક ગુણ સ્થાને તારતમ્ય ભેદ અસંખ્ય પ્રકાર, એક ગુણ સ્થાને ચોથા ગુણ સ્થાને બે જીવ હોય બે માં ભેદ છે, તારતમ્ય ભેદ એક એક ગુણ સ્થાનમાં અસંખ્ય પ્રકાર છે. શુદ્ધતામાં અશુદ્ધતામાં તો અસંખ્ય પ્રકાર હોય એમાં કોઈ મોટી વાત નથી. તો એ બંનેનું સ્વરૂપ સર્વથા પ્રકારે સર્વ ભેદે એ તો કેવળ જ્ઞાન ગમે છે, એ કોઈ છદ્મસ્થાનો જ્ઞાન ગોચર થતું નથી. પરંતુ સમ્યક મતિ શુદ્ધ જ્ઞાનમાં અંશ ગ્રાહ્ય છે, તેના અંશો કેટલો ભાગ સમ્યક મતિ જ્ઞાન અને સમ્યક શુદ્ધ જ્ઞાનમાં ગ્રહણ થાય છે કે આ આગમની ક્રિયા છે અને આ અધ્યાત્મની ક્રિયા છે. આગમની ક્રિયામાં પરાશ્રય છે અને અધ્યાત્મની ક્રિયામાં સ્વાશ્રય છે. આમ છે એટલે આગમ એ ભલે સર્વજ્ઞના શાસ્ત્રનો વિષય છે તો પણ અધ્યાત્મ છે એનાથી પર છે, બંને એક કક્ષાના વિષયો નથી. આમ કેવું છે અધ્યાત્મ એનાથી ઘણું પર છે. આ વસ્તુનું સ્વરૂપ બંધારણ આગમમાં જાય છે. વસ્તુનું બંધારણ જે છે કે આવું સ્વરૂપ છે, બંધારણીય રીતે વસ્તુનું આત્માનું સ્વરૂપ આવું છે એમ આત્માના સ્વરૂપનો જે સિદ્ધાંત મૂકે એ આગમમાં જાય છે. કેમ કે આગમમાં એનું નિરૂપણ છે, પણ અંતર વળીને એના અંદર આત્માનો આશ્રય કરે તે અધ્યાત્મમાં જાય છે. બે જુદી જુદી વસ્તુ થઈ ગઈ. એટલે આગમનો અભ્યાસ અધ્યાત્મમાં આવવા માટે જો થાય તો એની નિમિત્તભૂત કહેવા, અને જો આગમનો અભ્યાસ કરીને આત્મામાં ન આવે તો એ આગમનો અભ્યાસ છે એના માટે નિરર્થક થઈ ગયો, વ્યર્થ થયો પરિશ્રમ આખો. હું સરસ વિષય ચાલ્યો છે ત્યાં, ત્રણ બોલ છે, 6679 છે એ આગમ અધ્યાત્મ ઉપરના જ બોલ છે. મંથનથી આ બધું એને પોતાના ભાવમાં સમજાવવું જોઈએ કે આટલું જે તત્વની વિચારણા ચાલે છે એમાં પણ આટલું આગમ છે ને આટલું અધ્યાત્મ છે, આટલું આગમ છે ને આટલું અધ્યાત્મ છે એને વહેંચણી થવી જોઈએ. હજી તો રાગ ને વિતરાગતાની વહેંચણી ન કરી શકે, જ્ઞાનમાં ને જ્ઞાનના પર્યાયમાં આગમ અધ્યાત્મની વહેંચણી કેમ કરે? બે જ્ઞાનના પર્યાય છે, આગમમાં પણ જ્ઞાનનો વ્યાપાર છે ને અધ્યાત્મમાં પણ જ્ઞાનનો વ્યાપાર છે, અનુભવનો વ્યાપાર છે, એમાં વહેંચણી કરવાની વાત છે. રાગની તો ખેર એક બાજુ વાત રહી ગઈ, પણ એ જ્ઞાનમાં વહેંચણી કરવાની વાત છે. આ તો ગુરુદેવે બધું સ્પષ્ટ કર્યું, નહીં તો સંપ્રદાયમાં ક્યાંય વાત નથી આની, ગંધ નથી
ક્યાંય.
આગમ અધ્યાત્મના કાંઈ ઠેકાણા નથી. બે વાત આવડી જાય તો મોટો જ્ઞાની થઈ ગયો. થોડી ક્રિયા કરે તો મોટો આરાધક થઈ ગયો. શુદ્ધાત્માનો પરમાત્માનો આશ્રય છે. આમ બે વાત જુદી છે, હાફ જુદી વાત છે, એકદમ જુદી વાત છે. ખબર નથી લોકોને, તો સંપ્રદાયમાં કઈ ખબર જ નથી આમાં અંદરમાં શું છે, આનું આ વિતરાગનું પેટ શું છે એ ખબર નથી. એટલું તો ગુરુદેવ કહેતા ને, પોતાના આત્મામાંથી કાઢ્યું હતું, પણ ચડાવે તો ગુરુના નામે. ત્યાં આચાર્ય એ કેવળીના પેટ ખોલી નાખ્યા છે એમ કહેતા. શું કહેતા? કેવળ જ્ઞાનનું જે રહસ્ય છે, અધ્યાત્મનું રહસ્ય છે, આ શાસ્ત્રમાં ખુલ્લું કર્યું છે. શાસ્ત્રો તો હતા, આ તો અંદરથી ઉકેલ આવ્યો, એટલે મેં ખોલ્યું છે એમ ન કહે. આચાર્યએ કેવળીના પેટ ખોલ્યા છે એમ કહે. ખરેખર તો પોતાના જ્ઞાનમાંથી વાત આવી છે. એ રીતે આગમ અધ્યાત્મનું સ્વરૂપ જુદું જુદું યથાસ્થાને જાણવું જોઈએ. આગમમાં અધ્યાત્મનું મિશ્રણ કરે અને અધ્યાત્મમાં આગમનું ભેળસેળ કરે અને ગોટો કરે અને લોચા મારે અને કહે કે અમને તત્વજ્ઞાનનો અભ્યાસ છે એ આમાં ચાલે હું એવો વિષય છે. લોકોને કાંઈ ખબર નથી, એટલે આવે છે ભક્તિ હોય આગમમાં અધ્યાત્મનો વિષય ઠઠાડી દે અને અધ્યાત્મમાં આગમનો વિષય મિશ્ર કરે ને પછી કે આ તો ઘણું તત્વજ્ઞાન, ઘણું તત્વજ્ઞાન, ઘણું જ્ઞાન, ઘણું જ્ઞાન, કે કાંઈ અંદર લોચે લોચા ગોટે ગોટા હોય છે. એ રીતે બે વિભાગના બે વિષયને સમજવા જોઈએ યથાર્થ પ્રકારે, તો એને ક્યાંય પણ આગમના સિદ્ધાંતો ખ્યાલમાં હોય તો પણ અધ્યાત્મ જુદી વસ્તુ છે એ ખ્યાલમાં રહે, નહીતર આગમના સિદ્ધાંતોને જ જ્ઞાન માની લેવામાં આવે છે, એ જ જ્ઞાન થઈ ગયું. જુઓ, પણ શાસ્ત્રમાં એ કહ્યું છે, એ કહે છે એવું શાસ્ત્રમાંથી સાબિત થાય છે. ભાઈ, પણ જ્ઞાન તો અધ્યાત્મને કહ્યું છે, આગમને કેમ ન કહ્યું કે એનો આશ્રય અનંતા પૂજગળ કર્મો છે, એનો આશ્રય આત્મા છે. અહીંથી વાત પકડી છે. વાત બહુ ટૂંકી છે, પણ બહુ મુદ્દાની વાત છે. આ ભૂલખા એવો વિષય છે. આ તો વળી આવી ચીજ રહી ગઈ જગતના ભાગી યુગે, અને ગુરુદેવે પ્રવચનો કર્યા. બનારસદાસે તો કાગળ લખ્યો છે એમના સમાગમમાં આવેલા મિત્રો ઉપર, પરમાર્થ વચનિકા નામની ચિઠ્ઠિ છે એ વળી રહી ગઈને છાપી આ બધા વિષય ચોખ્ખા થયા છે. ઘણી વાતો એમને ઘણી વાતો લખી છે એ અનંતતા ઉપરથી પછી કેવળીનું મહત્વ કર્યું છે અને ઘણી વાતો લખી છે, સૂક્ષ્મ વાતો, અધ્યાત્મની, અધ્યાત્મના સિદ્ધાંતો એ વળી વિચારે. આગમના સિદ્ધાંતો અને અધ્યાત્મના સિદ્ધાંતો બે સિદ્ધાંત કહેવાય. હવે કયા સિદ્ધાંતો આગમના છે અને કયા અધ્યાત્મના છે એનો એની ખબર ન હોય ને, એ એકમાં બીજાનું લાકડે માકડું વળગાડે એમ દીધે જ રાખે. એને કાંઈ તત્વજ્ઞાન કહેવામાં આવે છે એ કોઈ તત્વજ્ઞાનનું સ્વરૂપ નથી. એ બધી ગડબડો જ્યાં સુધી અંદરમાં જ્ઞાનની નિર્મળતા ન થાય ત્યાં સુધી થતી નથી. સૂક્ષ્મથી આ વાત નથી આવતી. એ જ્ઞાન એને પોતાને અંદરમાં જ્ઞાનની નિર્મળતા થાય ત્યારે નથી આવે કે આ આગમિક વિષય છે, અધ્યાત્મનો વિષય જુદો છે. આગમિક વિષય છે, અધ્યાત્મનો વિષય જુદો છે. એની તારવણી કરે તો એને અધ્યાત્મની મહિમા આવે અને આગમિક વાતની મહિમા આવે એમ છે. અથવા આગમના સિદ્ધાંતોમાંથી કોઈ પ્રયોજન ને પકડી લે ત્યારે એ અધ્યાત્મમાં આવી જાય છે. આગમને છોડીને એ આગમને છોડીને એટલે અનંતા કર્મનો આશ્રય છોડીને એ આત્માના આશ્રયમાં આવે છે. આશ્રય શબ્દ વાપરો છો, મૂળમાં એ શબ્દ હશે આશ્રય શબ્દ. મોક્ષ મારો પ્રકાશક ગુરુદેવ પ્રવચનો કર્યા છે, બાકી પોતાની મેળે વાંચે તો આમાંથી કાઢીએ કેવું નથી. આવું બનારસીદાસની ઉપાદાનની પરમાર્થ વચનિકા, પરમાર્થ વચનિકા બનારસીદાસની ચિઠ્ઠી પહેલા, એ બનારસીદાસની છે. સ્વર્ગીય કવિ વર્ષે બનારસીદાસની રચિત પરમાર્થ વચનિકા આગમ અધ્યાત્મનું સ્વરૂપ, વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ, આમ લખ્યું છે. કેમ કે વસ્તુ વ્યવસ્થાનું વિવરણ છે, ગુણો એનો સ્વભાવ છે, પર્યાયથી પરિણમો એનો સ્વભાવ છે, એમ દ્રવગુણ પર્યાયનો વિષય ચાલે સ્વભાવથી. તો કે વસ્તુનો જે સ્વભાવ તેને આગમ કહીએ, ઠીક. વસ્તુના સ્વભાવને તો ધર્મ કહ્યો છે કે એ વસ્તુનો સ્વભાવ તે અધ્યાત્મ છે, એ ધર્મ છે. અથવા આગમ છે તે એને આમ છે. અને આત્માનો જે અધિકાર તેને અધ્યાત્મ કહીએ. આગમ તથા અધ્યાત્મ સ્વરૂપ ભાવ આત્મદ્રવ્યના જાણવા બંને આત્મા પરિણમે છે. તે બંને ભાવ સંસાર અવસ્થા વિશે ત્રિકાળવર્તી માનવા, એટલે ત્રણેય કાર્ય ત્રણેય કાળે હોય છે. કોઈ કાળે એ બંને પ્રકારના ભાવ ધારણ કરનારા જીવો જગતમાં ન હોય એવું બનતું નથી એમ કહે. હવે પદ્ધતિ એની પકડાવી છે, લખ્યું છે બહુ ટૂંકામાં, પણ મુદ્દાની વાત કરી છે અમે કે આગમરૂપ કર્મ પદ્ધતિ છે. શું કહે છે? આગમરૂપ કર્મ પદ્ધતિ છે અને અધ્યાત્મ સ્વરૂપ શુદ્ધ ચેતના પદ્ધતિ છે. આમ દીધે છે શુદ્ધ ચેતન અને એના આશ્રયે જે કાર્યની વિધિ થાય તેને શુદ્ધ ચેતના પદ્ધતિ કહીએ. અને આગમ રૂપ કર્મ પદ્ધતિ છે એને કર્મની સાથે સંબંધ છે કે નથી? છે તો કેટલો છે? ઉદય રૂપ છે, ઉદયની સાથે જોડાણ છે, ઉપશમ રૂપ છે, ક્ષોપશમ રૂપ છે, સહાયક રૂપ છે, કે સર્વથા કાંઈ સંબંધ નથી એવું પારિણામિક ભાવ રૂપે છે. પારિણામિક ભાવ તો સુચેતનામાં ગયા છે. આ ચાર પ્રકારના બોલ આવશે.
બરોબર.
એ કર્મ પદ્ધતિ છે તેનું વિવેચન, કે કર્મ પદ્ધતિ પૌદ્ગલિક દ્રવ્ય રૂપ અથવા ભાવ રૂપ છે. એટલે પૌદ્ગલિક ભાવ કર્મના ભાવો પણ છે, ઉપશમ ઉદય ઉપશમ ક્ષોપશમ અને સાયક, અને એની સામે જીવના ભાવ છે ઉદય ઉપશમ ક્ષોપશમ ને સાયક. એટલે કર્મ પદ્ધતિ પૌદ્ગલિક દ્રવ્ય રૂપ અથવા ભાવ રૂપ છે. દ્રવ્ય રૂપ તો પૂદગળના પરિણામ છે અને ભાવ રૂપ પૂદગળાકાર આત્માના અશુદ્ધ પરિણતિ રૂપ પરિણામ છે. તે બંને પરિણામ આગમ રૂપ સ્થાયપા આ ચૌદે ગુણ સ્થાન આગમમાં જાય છે, માર્ગના સ્થાન આગમમાં જાય છે, જીવ સ્થાન આગમમાં જાય છે, 42 ભેદો આગમમાં જાય છે. 14 ગુણ સ્થાન, 14 માર્ગના સ્થાન અને 14 જીવ સ્થાન એ બધા આગમમાં જાય છે. અને અંદર આત્મામાં એકાગ્ર થાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ તે અધ્યાત્મમાં જાય છે. આમ આગમ અધ્યાત્મનો ભિન્ન ભિન્ન પ્રકાર છે. શુદ્ધ ચેતના પદ્ધતિ શુદ્ધાત્મ પરિણામ તે પણ દ્રવ્યરૂપ તથા ભાવરૂપ એમ બે પ્રકારે છે. દ્રવ્યરૂપ તો જીવત્વ પરિણામ છે તથા ભાવરૂપ જ્ઞાન દર્શન સુખ વિરિયા આદિ અનંત ગુણ પરિણામ છે. જીવત્વ પરિણામ એટલે પારિણામિક ભાવરૂપ, એ દ્રવ્યરૂપ છે, અને દર્શન જ્ઞાન ચારિત્ર વિરિય અનુગુણ પરિણામ છે, ભાવરૂપ છે. એ બંને પરિણામ અધ્યાત્મરૂપ જાણવા, એ આગમ તથા અધ્યાત્મ બંને પદ્ધતિમાં અનંતતા માનવી, એમાં અનંતતા માનવી, અને એ અનંતતા અનંતતા સર્વથા પ્રકારે કેવળી ગમ્ય છે, અને સમ્યક મતિ સ્વરૂપ જ્ઞાનમાં તે અંશગ્રાહ્ય છે. આમ બીજું છે, અહીંથી પ્રવચન ચાલ્યું છે.